એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી જ્ઞાન ગોષ્ઠીમાં આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે આમ તો લગભગ 2000 વર્ષ જૂનો છે, પણ સાચું કહું તો આજે પણ એટલો જ તાજો અને જરૂરી લાગે છે.
હા, બિલકુલ.
આપણે વાત કરીશું રોમન ચિંતક લ્યુસિયસ એનાયસ સિનેકાના પ્રખ્યાત નિબંધ જીવનની ટૂંકાણ પર, એટલે કે ઓન ધ શોર્ટનેસ ઓફ લાઈફ વિશે. ઘણા લોકો આને સમયનો સદુપયોગ તરીકે પણ ઓળખે છે.
અને જોઉં ને, આજના સમયમાં આ વિષય કેટલો રેલેવન્ટ છે. આપણી આધુનિક લાઇફસ્ટાઇલ, સતત ભાગદોડ, ડિજિટલ દુનિયાના નોનસ્ટોપ વિક્ષેપો,
સાચી વાત.
અને લગભગ બધાને એક ફરિયાદ હોય છે કે ટાઈમ જ નથી. આવા માહોલમાં મને લાગે છે સેનેકાના વિચારો આપણને આમ અટકાવીને વિચારવા મજબૂર કરે છે કે ભાઈ, શું જીવન ખરેખર ટૂંકું છે કે પછી આપણે જ એને વેડફી રહ્યા છીએ.
બરાબર, આ એકદમ મૂળભૂત સવાલ છે જેનો જવાબ એમ કે સેનેકા આપણને શોધવા માટે પ્રેરે છે.
તો આ વિચાર જેના મગજમાં આવ્યો એમના વિશે થોડી વાત કરીએ.
હા, જરૂર. લ્યુસિયસ એનાયસ સેનેકા, એમનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 4 થી ઈસવીસન 65. રોમન સામ્રાજ્યના બહુ જ પ્રભાવશાળી સ્ટોઇક ફિલોસોફર હતા, એટલે કે એવા વિચારક જે જીવનમાં તર્ક, સદગુણ અને પેલું શું કહેવાય, લાગણીઓ પર કાબૂ રાખવા પર ભાર મૂકે.
અને એમની ઓળખ ખાલી ફિલોસોફર તરીકે જ નહોતી. સેનેકા તો મતલબ બહુ જ સફળ પોલિટિશિયન હતા, સારા નાટ્યકાર હતા અને પોતાના જમાનાના બહુ પૈસાદાર લોકોમાંના એક હતા.
હા, અને રસપ્રદ વાત એ પણ છે કે જે કુખ્યાત રોમન સમ્રાટ નીરો હતો ને, એના યુવાનીના સમયમાં સેનેકા એના સલાહકાર અને ટીચર પણ હતા.
એક્ઝેક્ટલી, એટલે એમના અનુભવો બહુ વ્યાપક હતા અને એ એમના વિચારોને એકદમ અલગ પરિમાણ આપે છે.
આ જ વસ્તુ મને હંમેશા બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી છે. જુઓ, એક તરફ અપાર સંપત્તિ, રાજકીય સત્તા, એ બધાની વચ્ચે જીવ્યા, અને બીજી બાજુ એ ઉપદેશનો આપે સાદગી, નૈતિકતા, મનની શાંતિ. તો આ જે કોન્ટ્રાસ્ટ છે, શું એ એમના લખાણને વધારે ભરોસાપાત્ર નથી બનાવતો? કારણ કે એમણે જે લખ્યું એ ખાલી થિયરી નહોતી, એ તો જીવનના ઊંડા અનુભવનો પડઘો હતો.
તદ્દન સાચી વાત. સેનેકા કોઈ આમ આશ્રમમાં બેસીને ખાલી ઉપદેશ આપનારા સંત નહોતા. એમણે તો સત્તાની ગલીઓ, માણસની લાલચ, એમ્બિશન, આ બધું બહુ નજીકથી જોયું હતું.
બરાબર.
એટલે જ્યારે સમયના મૂલ્યની કે પછી ખોટા કામોમાં વેડફાતા જીવનની કે સાચા સુખની વાત કરે છે ને, ત્યારે એમાં એમની પોતાની દુનિયાની જે સમજણ છે એ ભળેલી હોય છે, અને એટલે જ કદાચ એમના શબ્દો આજે પણ આપણને સ્પર્શી જાય છે.
રિયલ લાઈફ સ્ટ્રગલ્સમાંથી આવેલા છે.
તો ચાલો હવે સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. સેનેકાનો સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ શું છે? શું કહેવા માંગે છે આ નિબંધથી?
એમનો જે મૂળ વિચાર છે ને, એ જ બહુ ક્રાંતિકારી છે, ખાસ કરીને એ જમાના માટે. એ કહે છે કે આપણે જે બધા ફરિયાદ કરીએ છીએ ને કે જીવન બહુ ટૂંકું છે, એ વાત જ ખોટી છે.
ઓ હા, એ કહે છે કુદરતે આપણને પૂરતું લાંબુ જીવન આપ્યું છે, પણ આપણે એનો મોટો ભાગ નકામા કામોમાં, ખોટી ચિંતાઓમાં, અર્થ વગરની દોડધામમાં બગાડી નાખીએ છીએ, એટલે જીવન ટૂંકું બની જાય છે. પ્રોબ્લેમ સમયની લંબાઈનો નથી, પ્રોબ્લેમ એના ઉપયોગનો છે.
ઓહો, એટલે કે દોષ સમયનો નહીં, આપણો પોતાનો છે. વાહ, આ પુસ્તક આપણને એ સમજાવવાની કોશિશ કરે છે કે આપણી સૌથી કિંમતી સંપત્તિ સમય, જે એકવાર ગયો પછી પાછો નથી આવતો,
ક્યારેય નહીં.
એનું આપણે કેટલું બેદરકારીથી મેનેજમેન્ટ કરીએ છીએ.
બરાબર. આ નિબંધ છે ને, એક રીતે આપણને જગાડવાનો પ્રયાસ છે. સેનેકા આપણને કહે છે કે ભાઈ, આમ લક્ષ્ય વગર ભટકવાનું બંધ કરો, જરા સભાનતાથી હેતુપૂર્વક જીવવાનું શરૂ કરો. એટલે આ ખાલી ટાઈમ મેનેજમેન્ટની વાત નથી, આ તો લાઈફ મેનેજમેન્ટની બહુ ઊંડી વાત છે.
અને આ કોન્ટેક્સ્ટમાં તમે પહેલો શબ્દ કયો, ઓક્યુપાઈડી?
હા,
એનો શું મતલબ થાય?
ઓક્યુપાઈડ, હા, એટલે એવા લોકો જે દેખાવમાં તો બહુ વ્યસ્ત લાગે, હંમેશા કંઈક ને કંઈક કામમાં ડૂબેલા હોય, પણ હકીકતમાં એ લોકો જીવન જીવી નથી રહ્યા, ખાલી સમય પસાર કરી રહ્યા છે. એમની વ્યસ્તતા મોટાભાગે નિરર્થક હોય છે. સેનેકા આનો ઉકેલ સ્ટોઇક ફિલોસોફીના સિદ્ધાંતોમાં જુએ છે. ઈરાદાપૂર્વક જીવવું, વર્તમાન ક્ષણ પર ફોકસ કરવું, ભૂતકાળના જ્ઞાનમાંથી શીખવું અને ખાસ કરીને સેલ્ફ રિફ્લેક્શન અને ગ્રોથ માટે સાચો અવકાશ, જેને એ ઓટીએમ કહે છે, એ કેળવવો. અને આ ઓટીએમ એટલે નવરાશ કે આળસ નહીં, હા.
અચ્છા.
પણ પોતાના વિકાસ માટેનો એકદમ એક્ટિવ હેતુપૂર્વ સમય.
ચલો આ મુદ્દાઓને જરા વધારે ઊંડાણથી જોઈએ. સેનેકા શરૂઆત જ કરે છે પેલી જાણીતી ફરિયાદને ચેલેન્જ કરીને, જીવન બહુ ટૂંકું છે, અને સીધું જ કહે છે, આપણને જીવવા માટે ઓછો સમય નથી મળતો, પણ આપણે ઘણો સમય વેડફી નાખીએ છીએ. આ પહેલો જ વિચાર આપણને આમ અંદર જોવાની પ્રેરણા આપે છે.
હા, અને પછી એ આ ઓક્યુપાઈડ એટલે કે વ્યસ્ત દેખાતા પણ સમય બગાડતા લોકોનું બહુ ડિટેલમાં વર્ણન કરે છે. કોણ છે આ લોકો? એવા જે ક્યારેય સંતોષ ન પામે, એવા લોભ પાછળ દોડ્યા કરે. કોઈ સામાજિક સ્ટેટસ કે પદ મેળવવા માટે આખી જિંદગી ઘસી નાખે, નકામી સોશિયલ ઓબ્લિગેશન્સમાં ફસાયેલા રહે, અથવા જુદા જુદા વ્યસનો કે મોજ શોખમાં ડૂબેલા રહે. સેનેકા કહે છે કે આ લોકો ખાલી એક્ઝિસ્ટ કરે છે, ખરા અર્થમાં જીવતા નથી.
અને અહીં સેનેકા એક જબરદસ્ત કોન્ટ્રાડિક્શન પર ધ્યાન દોરે છે જે આજે પણ એટલું સાચું લાગે છે. આપણે આપણી પ્રોપર્ટી, પૈસા, મિલકત સાચવવા માટે કેટલા એલર્ટ હોઈએ છે, કોઈ આપણી પાસેથી એ લઈ ન જાય એનું કેટલું ધ્યાન રાખીએ.
બરાબર.
પણ સમય, જે એકવાર જાય પછી ક્યારે ક્યારે પાછો નથી આવતો, એને આપણે કેટલી આસાનીથી બીજાઓ માટે વેડફી દઈએ છીએ, જણે એને કોઈ કિંમત જ ના હોય.
કેટલી સાચી વાત છે. આપણે કોઈને આપણી જમીન પર પગ ના મૂકવા દઈએ, નાના ઝઘડા માટે કોર્ટમાં જતા રહીએ, પણ આપણો સમય કોણ ચોરી રહ્યો છે એની આપણને ભાગ્યે જ ચિંતા હોય છે. કે બસ આમ વ્યસ્ત રહેવાની ધૂનમાં ને ધૂનમાં, અરે જીવન જીવવાનું જ રહી ગયું. અને ત્યારે જે પસ્તાવો થાય છે એ બહુ તીવ્ર હોય છે.
સેનેકા આ વેડફાયેલા જીવનના ઘણા નક્કર ઉદાહરણો પણ આપે છે, નહીં, જેથી વાત વધારે ક્લિયર થાય.
હા, અને એ ઉદાહરણો બહુ ધારદાર છે. જેમ કે એવા પોલિટિશિયન્સ કે ઓફિસર્સ જે સત્તાની સીડી ચડવામાં આખી જિંદગી કાઢી નાખે, કદાચ મોટી ઉંમરે એ ટોચ પર પહોંચે પણ ખરા,
હા,
પણ ત્યારે એમની પાસે એ સફળતાને એન્જોય કરવા માટે ન તો તાકાત બચી હોય ન સમય. પછી એવા લોકો જે મોટી મોટી ડિનર પાર્ટીઓ, મોજ શોખ, ઇન્દ્રિય સુખોમાં જ રચ્યા પચારે, જીવનની ગંભીર બાબતો વિચારવાનો એમની પાસે ટાઈમ જ નથી.
અને પેલું નકામા પાંડિત્ય, યુઝલેસ એરુડિશન વાળું ઉદાહરણ પણ મને બહુ ગમ્યું. સેનેકા એવા સ્કોલર્સની પણ ટીકા કરે છે જે એવી બાબતોના અભ્યાસમાં જીવન વેડફી દે છે જેનો જીવન જીવવાની કળા સાથે કોઈ સીધો સંબંધ નથી.
હા, જેમ કે ઓડિસિયસ પાસે કેટલા સુકાની હતા એ યાદ રાખવું, પણ પોતાની લાગણીઓ અને ઈચ્છાઓ પર કેવી રીતે કાબુ મેળવવો એ ન શીખવું, આ પણ એક રીતે તો સમયનો બગાડ જ છે.
બરાબર.
અને એવા લોકો પણ છે જે સતત આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહે છે, વેકેશન પર કે કંટાળો દૂર કરવા, પણ ક્યારે શાંતિથી બેસીને પોતાની અંદર જોતા જ નથી, પોતાની આંતરિક શાંતિ શોધતા જ નથી. આ બધા ઉદાહરણોથી સેનેકાનો કહેવાનો મતલબ એ જ છે કે ખાલી વ્યસ્ત હોવું એ જીવંત હોવા બરાબર નથી. આવા લોકો અંદરથી બેચેન હોય છે, પોતાની સાથે રહી શકતા નથી, એટલે બહારની દુનિયામાં સતત એક્ટિવિટી શોધ્યા કરે છે.
આ સમય વેડફવા પાછળનું મનોવિજ્ઞાન પણ સેનેકા બહુ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે આવા વ્યસ્ત માણસનો એના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળ સાથેનો સંબંધ જાણે તૂટેલો હોય છે. એ કેવી રીતે?
જુઓ, ભવિષ્યની વાત કરીએ તો આ ઓક્યુપાઈટી હંમેશા ભવિષ્યની કોઈ આશામાં જીવે છે. બસ એકવાર આ પ્રમોશન મળી જાય એટલે શાંતિ, કે રિટાયરમેન્ટ પછી આરામથી જીવીશ.
હા, કોમન છે આ.
સેનેકા ચેતવણી આપે છે કે આ અપેક્ષા જ જીવન જીવવામાં સૌથી મોટો અવરોધ છે, કારણ કે એ આપણો આજનો દિવસ, આપણી વર્તમાન ક્ષણ છીનવી લે છે. આપણે હંમેશા પછીની રાહ જોતા રહીએ છીએ.
અને ભવિષ્યની આ સતત ચિંતામાં વર્તમાન ક્ષણ તો હાથમાંથી રેતીની જેમ સરકી જાય છે. આપણે વર્તમાનને ખાલી ભવિષ્ય સુધી પહોંચવાનું એક સાધન માની લઈએ છીએ, એની પોતાની જે વેલ્યુ છે સમજતા જ નથી, એ અમૂલ્ય ક્ષણ ધ્યાન બહાર જ રહી જાય છે.
અને રહી વાત ભૂતકાળની, તો આવા લોકો પાસે શાંતિથી યાદ કરવા જેવો કોઈ સુખદ ભૂતકાળ જ નથી હોતો. એમની યાદો મોટા ભાગે અધૂરા કામ, ચૂકી ગયેલી તકો, કરેલી ભૂલોનો અફસોસ કે પછી શરમજનક પ્રસંગોથી ભરેલી હોય છે, કારણ કે એમણે ભૂતકાળને પણ ધ્યાનથી, સભાનતાથી જીવ્યો જ નથી, એ બસ પસાર થઈ ગયો હોય છે.
જ્યારે આની સામે સેનેકા કહે છે કે જે જ્ઞાની વ્યક્તિ છે એનો સમય સાથેનો રિલેશન બહુ હેલ્ધી હોય છે, એ વર્તમાનને પૂરી સભાનતાથી અને ઈરાદાપૂર્વક જીવે છે, એટલે એ એના કંટ્રોલમાં રહે છે.
બરાબર. જ્ઞાની માણસનું જીવન, આવી વ્યક્તિ સમાજની જે આંધળી દોડ છે એમાંથી સ્વેચ્છાએ પોતાની જાતને આમ માનસિક રીતે થોડી અલગ કરે છે અને સાચો અવકાશ એટલે કે પેલું ઓટીએમ કેળવે છે.
પણ આ ઓટીએમ એટલે શું? ઘણા લોકો એને આળસ કે કામચોરી સમજી શકે છે ને?
ના, બિલકુલ નહીં. સેનિકા માટે ઓટીએમ એ તો બહુ જ એક્ટિવ અને પ્રોડક્ટિવ સ્ટેટ છે. એ એવો સમય છે જે વ્યક્તિ પોતાની જાતને સમજવા, અસ્તિત્વના મૂળભૂત સવાલો પર વિચાર કરવા, કુદરતના નિયમો જાણવા, સત્યની શોધ કરવા માટે ડેડિકેટ કરે છે.
અચ્છા.
સેનેકા માને છે કે આ જ માણસનું સૌથી ઊંચું કામ છે. જે વ્યક્તિ આવો સાચો અવકાશ પોતાના જીવનમાં બનાવી શકે છે એ જ પોતાના સમયનો સાચો માલિક બને છે અને એટલે જ એ ખરેખર સ્વતંત્ર છે.
અને આ જ કોન્ટેક્સ્ટમાં પેલો ભૂતકાળને પોતાનામાં જોડવાનો આઈડિયા આવે છે જે ખરેખર અદ્ભુત છે.
હા, એ સેનેકાના સૌથી ઓરિજિનલ વિચારોમાંનો એક છે. એ કહે છે કે જ્ઞાની વ્યક્તિ ખાલી પોતાનું જીવન નથી જીવતી, એ ભૂતકાળના જે બધા મહાન ચિંતકો છે, પ્લેટો, એરિસ્ટોટલ, ઝેનો, એપિક્યુરસ, એમના વિચારોનો અભ્યાસ કરીને એમની સાથે જાણે વાતચીત કરે છે.
વાહ.
એ એમના જ્ઞાન અને અનુભવોને પોતાના જીવનમાં સમાવી લે છે. આ રીતે એ પોતાના જીવનકાળમાં સદીઓનું જ્ઞાન અને અનુભવ જોડી દે છે અને આમ એનું જીવન અત્યંત વિશાળ, ઊંડું અને સમૃદ્ધ બને છે. એ તો ઇતિહાસના બેસ્ટ માઇન્ડ સાથે દોસ્તી કરે છે.
નિબંધના અંત તરફ સેનેકા સીધા જ પોતાના મિત્ર પોલિનસને સંબોધન કરે છે. પોલિનસ એ સમયે રોમમાં અનાજ પુરવઠા જેવા મહત્વના ડિપાર્ટમેન્ટના મોટા અધિકારી હતા, એટલે કે સેનેકાની દ્રષ્ટિએ વ્યસ્ત ઓક્યુપાઇટીનું પરફેક્ટ ઉદાહરણ.
હા, અને એ સંબોધન બહુ જ આમ લાગણીશીલ અને તાકીદભર્યું છે. સેનેકા પોલિનસને રીતસર આજીજી કરે છે કે ભાઈ, આ પબ્લિક લાઈફની જવાબદારીઓના તોફાની દરિયામાંથી પાછો હટી જા અને પોતાના માટે શાંતિ અને ચિંતનનું એક સલામત બંદર શોધી લે, અને એ પણ બહુ મોડું થાય એ પહેલા. એ સ્પષ્ટ કહે છે કે રિટાયરમેન્ટની રાહ જોવામાં કંઈ માલ નથી, કારણ કે ઘડપણ ક્યારે આવશે અને ત્યારે જીવન જીવવાની તાકાત હશે કે કેમ એ કોને ખબર.
અને પછી આવે છે પેલું જીવનનું ઓડિટ કરવાનું આહ્વાન. જેમ કોઈ વ્યાપારી પોતાના ધંધાનો હિસાબ રાખે, એમ આપણે પણ આપણા જીવનનો હિસાબ કરવો જોઈએ. સેનેકા કહે છે કે વિચારો, કેટલો સમય લેણદારોએ લીધો, કેટલો સમય પ્રેમિકાએ, કેટલો રાજાએ, કેટલો ક્લાયન્ટોએ, કેટલો નોકરો સાથેની માથાકૂટમાં ગયો, કેટલો બીમારીમાં,
અને
આ બધામાંથી કેટલો સમય તમે ખરેખર તમારી પોતાની જાત માટે રાખ્યો.
આ સવાલ બહુ પાલહલ છે અને આ સેલ્ફ એક્ઝામિનેશન પછી સેનેકાનું ફાઇનલ કોલ ટુ એક્શન છે. વર્તમાન દિવસને પકડી લો, જે ક્ષણ તમારી સામે છે એને પૂરી રીતે જીવો, ભવિષ્યની ચિંતા અને ભૂતકાળના અફસોસમાંથી બહાર આવો, આ વ્યસ્તતાની બેડીઓ તોડી નાખો અને બાકીનું જે પણ જીવન મળ્યું છે એને જ્ઞાન, શાંતિ અને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે સમર્પિત કરો. આપણે આટલી બધી ચર્ચા કરી, એમાંથી જો મેઇન મેસેજીસ તારવીએ અને એને આપણા આજના યુનો ભારતીય કે ગુજરાતી કોન્ટેક્સ્ટમાં જોઈએ તો કેટલાક મુદ્દાઓ ખાસ ધ્યાન ખેંચે છે. પહેલું, સમયની અછતનો ભ્રમ. આપણે બધા ફરિયાદ કરીએ છે કે ટાઈમ નથી, ટાઈમ નથી, પણ શું આપણે ખરેખર જોયું છે કે આપણો ટાઈમ જાય છે
ક્યાં?
કદાચ પ્રોબ્લેમ સમયની કમીનો નથી, પણ આપણી પ્રાયોરિટીઝનો અને સમયના ઉપયોગનો છે. આપણા સમાજમાં ઘણીવાર સમયને આમ ફોકટનો માલ સમજવામાં આવે છે.
બીજો મુદ્દો, વ્યસ્ત હોવું એ કંઈ ગૌરવની વાત નથી. સતત દોડ્યા કરવું, સોશિયલ મીડિયા પર બતાવવું કે હું કેટલો બિઝી છું, આ બધું ઘણીવાર અંદરની ખાલીપો કે દિશાહીનતા છુપાવવાની કોશિશ હોઈ શકે છે.
હા, સાચી વાત.
સાચી સફળતા કદાચ શાંતિ અને સંતોષમાં છે, નકામી વ્યસ્તતામાં નહીં. આજના કોમ્પિટેટિવ જમાનામાં આ યાદ રાખવું બહુ જ જરૂરી છે.
ત્રીજું, સમય એ જ સાચી સંપત્તિ. પૈસો તો આવે ને જાય, પણ ગયેલો સમય એ ક્યારે પાછો નથી આવતો. છતાં આપણે પૈસા કરતાં સમય વેડફાવવામાં વધારે ઉદાર છીએ. સોશિયલ પ્રેશરમાં આપણે એવા ફંક્શન્સ કે રિલેશનશીપમાં ટાઈમ આપીએ છીએ જે આપણને ખરેખર કોઈ આનંદ કે ગ્રોથ નથી આપતા. પોતાના સમયની કિંમત સમજવી અને એને પ્રોટેક્ટ કરવી એ બહુ મહત્વનું છે.
ચોથો મેસેજ, વર્તમાનમાં જીવો પણ ભૂતકાળથી શીખો. સેનેકા વર્તમાન ક્ષણની ઇમ્પોર્ટન્સ પર ભાર મૂકે છે, પણ સાથે એ પણ કહે છે કે ભૂતકાળના જ્ઞાન અને અનુભવ જેમ કે ઇતિહાસ, ફિલોસોફી, મહાન લોકોના જીવન, એની સાથે જોડાઈને આપણે આપણા જીવનને વધારે ઊંડું અને સમૃદ્ધ બનાવી શકીએ છીએ.
બરાબર.
આજના જમાનામાં જ્યાં બધું ટેમ્પરરી લાગે છે, ત્યાં ભૂતકાળના જે ટાઈમલેસ સત્યો છે એની સાથે કનેક્ટ થવું એ આપણા જીવનને સ્ટેબિલિટી આપી શકે છે. એટલે વાંચન ખરેખર જીવનને લંબાવી શકે છે, અનુભવની દ્રષ્ટિએ.
અને પાંચમો મુદ્દો, સાચો અવકાશ, ઓટીએમ વિરુદ્ધ નકામી નવરાશ. સેનેકા જે ઓટીએમની વાત કરે છે એ ખાલી ટાઈમપાસ નથી, એ તો સેલ્ફ ડેવલપમેન્ટ માટેનો ઇરાદાપૂર્વકનો સમય છે. ટીવી જોવા કે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવા કરતાં કંઈક નવું શીખવું, વાંચવું, વિચારવું, મેડિટેશન કરવું, આ બધું સાચા અવકાશનો ઉપયોગ છે. આપણે આપણી ફ્રી ટાઈમને કેવી રીતે વાપરીએ છીએ એ આપણા જીવનની ક્વોલિટી નક્કી કરે છે.
આ નિબંધમાં એવા ઘણા વાક્યો છે જે સીધા મગજમાં ઉતરી જાય અને આપણને આમ હલાવી નાખે. આવા કેટલાક યાદગાર વિચારો પર નજર કરીએ.
હા, જરૂર. સૌથી પહેલું અને કદાચ સૌથી ફેમસ, આપણને ટૂંકું જીવન નથી મળતું પણ આપણે તેનો ઘણો ભાગ વેડફી નાખીએ છીએ. આ એક જ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. એ જવાબદારી આપણા પર નાખે છે અને આપણને ફરિયાદ કરવાને બદલે કંઈક કરવા માટે પ્રેરે છે.
બીજું, એકદમ સચોટ કથન. તમે જાણે હંમેશા જીવવાના હો તેમ જીવો છો. તમારો છેલ્લો દિવસ કયો હશે તે ભય તમને ક્યારે જ સ્પર્શતો નથી. તમે સમયને એવી રીતે વેડફો છો જાણે તમારી પાસે તેનો અખૂટ ભંડાર હોય, જ્યારે હકીકતમાં તમે જે દિવસ કોઈ વ્યક્તિ કે વસ્તુ પાછળ ખર્ચી રહ્યા છો તે જ કદાચ તમારો છેલ્લો દિવસ હોય.
બાપરે.
હા, આ પેલું મેમેન્ટો મોરી એટલે કે મૃત્યુનું સ્મરણ નો સિદ્ધાંત છે. મૃત્યુ અનિવાર્ય છે, એનું ભાન આપણને જીવનની પ્રાયોરિટી સેટ કરવામાં મદદ કરે છે.
ત્રીજો વિચાર જે મને વ્યક્તિગત રીતે બહુ ગમે છે, જીવવાનો સૌથી મોટો અવરોધ અપેક્ષા છે, જે આવતીકાલ પર નિર્ભર રહે છે અને આજ ગુમાવે છે. આપણે બધા અનુભવીએ છીએ, ખરું ને?
હા, રોજબરોજ.
ભવિષ્યની ચિંતામાં કે પ્લાનિંગમાં આપણે વર્તમાન ક્ષણનો આનંદ લેવાનું જ ભૂલી જઈએ છીએ. સેનેકા કહે છે, જે તમારા હાથમાં છે એટલે કે વર્તમાન, એને પકડી રાખો.
અને ચોથું, જ્ઞાની વ્યક્તિ વિશે. બધા લોકોમાંથી ફક્ત તે જ લોકો ખરેખર અવકાશમાં, નવરાશમાં છે જેઓ તત્વજ્ઞાન એટલે કે જ્ઞાન અને સત્યની શોધ માટે સમય કાઢે છે. ફક્ત તેઓ જ ખરેખર જીવે છે. તેઓ ભૂતકાળના દરેક યુગને પોતાનામાં જોડે છે. આ ફરીથી પેલા ઓટીએમ સાચા એક્ટિવ અવકાશના મહત્વ પર ભાર મૂકે છે. જ્ઞાન દ્વારા આપણે આપણા ટૂંકા જીવનને પણ અનંત જેવો બનાવી શકીએ છીએ. તો આ બધી વાતો સાંભળી ખૂબ સરસ, પણ સવાલ એ થાય કે આપણે આ 2000 વર્ષ જૂના વિઝડમને આજના જીવનમાં પ્રેક્ટિકલી લાગુ કેવી રીતે પાડી શકીએ? કોઈ નક્કર સ્ટેપ્સ છે જે લઈ શકાય?
હા, ચોક્કસપણે. અને એ એટલા અઘરા પણ નથી જો આપણે નક્કી કરીએ તો. પહેલું સ્ટેપ, જેમ સેનેકાએ જ કહ્યું, સમયનું ઓડિટ કરો. એકાદ અઠવાડિયા માટે ખાલી ધ્યાન રાખો કે તમારો સમય ખરેખર જાય છે ક્યાં. કેટલી મિનિટો સોશિયલ મીડિયા પર, કેટલી બિનજરૂરી મીટિંગોમાં, કેટલી નકામી ચિંતાઓમાં. આ આંકડા કદાચ આંખ ખોલી નાખશે.
હા, એ તો કરવું જ જોઈએ.
કઈ એક્ટિવિટીઝ ખરેખર વેલ્યુ એડ કરે છે અને કઈ ખાલી સમય ખાય છે એ ક્લિયર થઈ જશે.
આ ઓડિટ પછી બીજું સ્ટેપ હોઈ શકે ઇરાદાપૂર્વકનું ડિસ્કનેક્શન. આજના ડિજિટલ યુગમાં આ બહુ જ બહુ જ જરૂરી છે. દિવસમાં થોડો સમય નક્કી કરો જ્યારે તમે ફોન, ઈમેલ, સોશિયલ મીડિયા, બધા ડિજિટલ ડિસ્ટ્રેક્શન્સથી દૂર રહો. આ સમયનો ઉપયોગ મૌન રહેવા, ડાયરી લખવા, ધ્યાન કરવા કે બસ પોતાની સાથે શાંતિથી બેસવા માટે કરો.
ત્રીજું, સાચા અવકાશ ઓટીએમ ને જીવનમાં જગ્યા આપો અત્યારથી જ. એના માટે રિટાયરમેન્ટની રાહ ન જુઓ. અઠવાડિયામાં થોડા કલાક એવા કામ માટે કાઢો જે તમારા આત્માને પોષણ આપે. કોઈ નવી સ્કિલ શીખવી, સારું પુસ્તક વાંચવું, કોઈ આર્ટ પ્રેક્ટિસ કરવી, નેચરમાં ટાઈમ સ્પેન્ડ કરવો. આ આળસ નથી, આ તમારા ગ્રોથ માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે.
ચોથું, જે કદાચ આપણા ગુજરાતી સમાજમાં થોડું અઘરું લાગે પણ ખૂબ જરૂરી છે, ના કહેતા શીખવું. પોતાના સમયની રક્ષા કરવી એ આપણી જવાબદારી છે. દરેક સોશિયલ ઇન્વિટેશન, દરેક મીટિંગ, દરેક રિક્વેસ્ટ સ્વીકારવી જ પડે એવું જરૂરી નથી.
બરાબર.
જો કોઈ વસ્તુ તમારી પ્રાયોરિટી સાથે મેચ ન થતી હોય અથવા તમારો સમય બિનજરૂરી રીતે લઈ લેતી હોય તો પોલાઇટલી ના કહેવાની હિંમત ખેડવો.
અને છેલ્લું પણ ખૂબ પાવરફુલ, મેમેન્ટો મોરીની માનસિકતા કેળવવી. જીવન ટૂંકું છે અને મૃત્યુ નિશ્ચિત છે. આ સત્યનું સતત સ્મરણ રાખવાથી આપોઆપ જીવનમાં શું ઇમ્પોર્ટન્ટ છે અને શું નથી એ ક્લિયર થવા લાગે છે. આ વિચાર આપણને ડરાવવા માટે નથી, પણ દરેક ક્ષણને વધારે સભાનતાથી અને ગ્રેટિટ્યૂડથી જીવવા માટે પ્રેરિત કરવા માટે છે. આખી ચર્ચા પર આમ નજર કરું ને તો મને પર્સનલી એ વાત બહુ સ્પર્શી ગઈ કે આપણે વ્યસ્તતાને જે રીતે ગ્લોરિફાઈ કરીએ છીએ એ કેટલું ખોખલું છે. સિનેકા આપણને યાદ અપાવે છે કે સાચી વ્યસ્તતા એ નથી કે તમે કેટલા કામ કરો છો, પણ એ છે કે તમે જે કરો છો એ કેટલું મીનિંગફુલ છે. ક્યારેક કશું ન કરવું, શાંત બેસીને વિચારવું, એ પણ કદાચ સૌથી પ્રોડક્ટિવ કામ હોઈ શકે છે.
અને મારા માટે પેલો સાચો અવકાશ એટલે કે ઓથિયમનો કોન્સેપ્ટ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો. આપણે જીવનમાં કરવા, ડુઈંગ પર એટલું બધું ફોકસ કરીએ છીએ કે હોવા, બીંગ નું મહત્વ જ ભૂલી જઈએ છીએ. સેલ્ફ રિફ્લેક્શન, જ્ઞાન મેળવવા અને શાંતિ માટે સભાનપણે સમય કાઢવો એ લક્ઝરી નથી, પણ એક સારા અને અર્થપૂર્ણ જીવન માટેની જરૂરિયાત છે. આજના ભાગદોડ ભર્યા જીવનમાં આ અવકાશ કેવી રીતે ઊભો કરવો એ મારા માટે એક મોટો પડકાર છે.
તો શ્રોતાઓ માટે આપણે એક અંતિમ વિચાર મૂકી જઈએ. સેનેકાના આ વિચારોથી પ્રેરણા લઈને તમે આજે તમારા સમયનો માત્ર 5-10 મિનિટનો નાનો ટુકડો કોઈ એવા કામ માટે ફાળવી શકો છો જે ખરેખર તમારા માટે અર્થપૂર્ણ હોય. એવું કયું એક નાનું પગલું તમે લઈ શકો છો જેથી તમારા સમય પર તમારો થોડો વધુ કાબૂ આવે? સમય વિશે આ રીતે વિચારવાથી તમારા રોજિંદા નિર્ણયોમાં શું ફરક પડી શકે છે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.